આપણા શાસ્ત્રોને પુરાણોમાં પૃથ્વીની જુદી જુદી અવસ્થાના ચાર યુગો કલ્પેલા છે, સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલયુગ. શાસ્ત્રોની ગણતરી પ્રમાણે હાલ કલયુગ ચાલે છે અને હમણાં એનો પહેલો પાયો, પ્રથમ ચરણ પ્રવર્તે છે. આ કથા સતયુગના સમયની છે, પરંતુ આજે દરેક હિન્દુ એને પ્રેમપૂર્વક સાંભળે છે, એમાંથી ઈશ્વરની આરાધના કરવાનો બર મેળવે છે અને પોતાનું કલ્યાણ કરે છે. ભારત વર્ષના એક પવિત્ર ભક્ત રાજની કથા અહીં આલેખું છું. તપ એટલે પોતાના સુખ સગવડ છોડીને જ્ઞાનની સાધના કરવી તે, અને એક નાનકડા કિશોરે કેવી આકરી તપશ્ચર્યા કરી અને બદલામાં કેવી રીતે અમરત્વ મેળવ્યું એની આ કહાણી છે. ભારત વર્ષમાં ઉત્તાનપાદ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે સ્વયંભૂ મનુવંશનો મહાપ્રતાપી રાજા હતો. એના રાજ્યમાં માંગ્યા મેઘ વરસતા આખી પ્રજા સુખ સંતોષ ને આનંદમાં દિવસો ગાળતી. કોઈને કોઈ વાતનો દુઃખ નહોતું, કોઈને કશી ચીજનો સંતાપ નહોતો, કોઈને કોઈ વાતની કમી ના હતી. અને જ્યાં સર્વ રીતે સૌને સંતોષ હોય ત્યાં રાજા પ્રજા વચ્ચેનો વ્યવહાર સુખમય હોય એમાં શી નવાઈ. રાજા ઉત્તાનપાદને બે રાણીઓ હતી, એકનું નામ સુરુચિ અને બીજાનું નામ સુનીતિ. સુનીતિ પટરાણી હતી, છતાં રાજા સુરુચિ તરફ વધારે મમતા રાખતો, એનો પડ્યો બોલ ઝીલતો અને એ પાય એટલું જ પાણી પીતો. આખા રાજ્યમાં સુરુચિ કરે તે જ થાય, બધે એની જ આણ વર્તે, એના જ નામનો આકોટા વાગે. સુનીતિ બિચારી અરખામણી રાણી પટરાણી હોવા છતાં એનો ભાવ કોઈ ન પૂછે, કોઈ એને લેખામાં ન ગણે, કોઈ એની દરકાર ન કરે. રાજાના મનથી ઉતરેલી એટલે એને સાના માનપાન હોય. એ બિચારી મહેલના એકાંત ખૂણામાં પોતાના એક પુત્ર સાથે દાડા પસાર કરે. એ પુત્રનું નામ ધ્રુવકુમાર. ધ્રુવકુમાર એક જ એની પોત અને એક જ એનો આશરો. એને જોઈને તે પોતાનું દુઃખ વિસરી જાય. ધ્રુવકુમાર પણ બહુ રૂડો રૂપારો, એની વાણી અમૃત જેવી મીઠી. રાણી એ સાંભળી ઓછી ઓછી થઈ જાય. રાણી સુરુચિને પણ ધ્રુવકુમાર જેવડો એક પુત્ર હતો. એ પુત્રનું નામ ઉત્તમ. સુરુચિ રાજાની માનીતી રાણી એટલે ઉત્તમ પણ સૌનો માનીતો. સૌ એને હોંશે હોંશે બોલાવે, સૌ એને લાડ લડાવે. બિચારા ધ્રુવકુમારને કોણ બોલાવે? હદ ઉપરના લાડ લડાવવાથી ઉત્તમ જરા ઉદ્ધત અને અવિવેકી થયો. ધ્રુવકુમાર દુઃખમાં ઉછળતો ગર્વો રહ્યો. એક દિવસની વાત છે, રાજા ઉત્તનપાદ દરબારમાં બેઠા છે. ભાટ ચારણો રાજાના વખાણ કરી રહ્યા છે. બંદીજનો સ્તુતિના સ્તોત્રો ઉચ્ચારી રહ્યા છે. રાજાની માનીતી નર્તકીઓ મધુર સાદે મીઠા ગીતો ગાઈ રહી છે. દરબારનો આખો સભામંડપ માનવ મેદનીથી ચિક્કાર ભરાયો છે. સૌ કોઈ આનંદમાં મશગુલ છે. રાજકુમાર ઉત્તમ ઉત્તનપાદ રાજાના ખોરામાં ખેલતો ધમાચકડી કરી રહ્યો છે. રાજા વાત્સલ્યથી ઉભરાતે અહીંયે એ ક્રીડા નિરખી રહ્યો છે. એટલામાં રમતો રમતો ધ્રુવકુમાર પણ ત્યાં આવી ચડ્યો. પોતાના પિતાના ખોરામાં ઉત્તમને ખેલતો જોઈ એને પણ ઉમરકો આવ્યો. બાપને ખોરે બેસી લાડ કરવાનું મન થઈ આવ્યું. બાપની ગોદમાં ખેલવાનું મન કયા બાળકને ન થાય. બાળક ધ્રુવની ઉંમર એ વખતે બહુ નાની હતી એટલે એને હૈયે સંસાર વ્યવહારની ખટપટો ને જંજારોની અસર હજુ પહોંચી નહોતી. પોતે અણમાનીતી રાણીનો પુત્ર છે અને રાજાને પોતાના કરતાં રાજકુમાર ઉત્તમ ઉપર વધારે હેત છે એ બધું તે કેમ સમજી શકે? ધ્રુવ હોંશ ભર્યો રાજા ઉત્તાનપાદના ખોરામાં બેસવા ગયો, પણ રાજા કશું બોલ્યો નહીં. પરંતુ રાણી સુરુચિ ત્યાં બેઠી હતી, તે એકદમ નજીક આવીને બોલી, ધ્રુવ ભલો થઈને હેઠો ઉતર, એ ખોરો ખૂંદવાની તારી લાયકાત નથી. એમ કેમ? ધ્રુવને સમજ ન પડવાથી એણે નવાઈ પામીને પૂછ્યું. સુરુચિ બોલી, એ જગા પર બેસવાનો એકલા રાજકુમાર ઉત્તમનો જ અધિકાર છે, તને એ જગા પર બેસવાનો અધિકાર નથી, તું તો અનમાણીતીનો અરખામણો પુત્ર છે. હા, મારા બાપાના ખોરામાં તો હું બેસવાનો, ધ્રુવ આગ્રહભર્યા અવાજે કહ્યું. નીચે ઉતર, કઠોર વાણીથી એની ઓરમાનમાં બોલી. નહીં, ધ્રુવે હઠ લીધી. ધ્રુવકુમાર રાજબીજ હતો, વળી બાળક હતો. બાલહઠ અને રાજહઠ બંને એકઠા મળ્યા હતા. સુરુચિ બાળકના બોરપણ ઉપર ક્રૂર રીતે હસતી હસતી બોલી, અભાગી, તને ક્યાં ખબર છે કે તું કોનો પુત્ર છે? તું અણમાનીતી રાણીનો પુત્ર છે, સમજો? તારે રાજાની પ્રીતિના પાત્ર થવું હોય અને રાજાનો ખોરો ખૂંદવો હોય તો નવો જન્મ લેવો પડશે. ધ્રુવ, જંગલમાં જઈ ભગવાનનું ભજન કરી તારો દેહ પાડ અને મારા પેટે જન્મ લેવાની વાંછના કરતો ભગવાનને શરણે જા. વળી કોઈ વેરા મારા પુત્ર રૂપે અવતરીશ તો તને આ લાભો મળશે. એટલું જ નહીં, મારે ખોરે જન્મીશ તો જ તને તારા પિતાનું રાજ મળશે, બાકી અત્યારના તારા બધા ફાંફા નક્કામાં છે. અભાગણીને પેટે જન્મીને રાજગાદીના સ્વપ્ન ન જોવાય. અપર કહે, અભાગણી કેરા બે સુખ વાંચો તો વન જાઓ વહેલા, ફરી જન્મ લેજે મારે શરીર તો તને રાજ્ય અપાવીશું વીર. જે વૈકુંઠ રાય. રાણી સુરુચિના અભિમાન પર્યા ઝેર જેવા કડવા વેણ ધ્રુવકુમારની રગમાં ઉતરી ગયા. એના દેહમાં ભયાનક ખરભરાટ મચ્યો. બધા દરબારગૃહના માણસોની વચ્ચે પોતે માનભગ થયો એ વિચારથી એનું હૈયું વલોવાઈ જવા લાગ્યું. લાકડી વાગતા ફણીધર નાગને જેવો રોષ વ્યાપે એવો રોષ ધ્રુવને રાણીના વેણ સાંભળીને વ્યાપ્યો. એક અક્ષર પણ બોલ્યા વગર એ ગુપચુપ ત્યાંથી ગૌરવ ભરે ડગલે બહાર નીકળી ગયો. ઝટપટ માતાના ખોરામાં જઈ અંદર મોં સંતાડી દીધું. આટલી વાર ભરાઈ રહેલો ડૂમો હવે બહાર નીકળ્યો. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. એના ગરમ ગરમ આંસુથી માતાનો ખોરો ભીંજાઈ ગયો. બાળકને માન માનો ખોરો સૌથી મોટી અદાલત. ગરીબ બિચારી સુનીતી ગભરાઈ ઉઠી. એ પ્રેમથી ધ્રુવના માથે હાથ ફેરવતી બોલી, બેટા, આટલું બધું કલ્પાંત કેમ કરે છે? શું થયું? મને બધી વાત કર. મારી આંખના તારા, તમે આ આટલો બધો કોણે દુભવ્યો? મારા રાંકના રતનને આટલું બધું ચૂથી નાખવાની આજે કોણે હામ ભીડી? આખરે માની વિનવણીને વશ થઈ ધ્રુવે રાજ દરબારમાં થયેલા હાડોહાડ અપમાનની વાત કહી સંભળાવી. રાણીએ એ સાંભળી બહુ જ દિલગીર થઈ. એની આંખમાંથી આંસુ ચાલ્યા. પુત્રને છાતી સરસો ચાપતી માતા બોલી, બેટા, એમાં રોષ ન કરીએ. જે સ્થિતિમાં ઈશ્વર રાખે એ સ્થિતિમાં રહેવું, એમાં જ આપણું કલ્યાણ છે. સાચી વાત એ છે કે તું અણમાનીતીનો પુત્ર છે. બેટા, તારા બાપે મને તજી દીધી તો પછી તારી અપરમા પર રોષ ઠાલવ્યો શું કામ આવે? હશે બેટા, આ જન્મે નહીં તો બીજી વેરા પ્રભુ તને સારા દાડા દેખાડશે અને તારી મનોકામના દયારૂ પરમાત્મા પૂરી કરશે. બા, પરમાત્મા ધારે તો આપણી મનોકામના પૂરી કરે ખરા કે નહીં? ધ્રુવે પૂછ્યું. જરૂર બેટા, એમાં શું શક હોઈ શકે? ઈશ્વરની ઈચ્છા માત્રથી જળને ઠેકાણે સ્થળ બને. મૂંગા બોલતા થાય, આંદ્રા દેખતા બને અને પાંગરા પગપારા થાય તો પછી તારી ઈચ્છા એ પરમ કૃપા પૂરી કરે એમાં નવાઈ શી? સુમિતની પુત્રને દિલાસો દેવા લાગી. ધ્રુવ બોલ્યો, બરાબર છે માં, તારા અને મારી અપરમાના વચન મારા હૈયે બરાબર વસી ગયા છે. જો પ્રભુ પ્રસન્ન થાય તો પછી મારી મનોકામના ફરે અને મને રાજગાદી ઉપર બેસવાની તક ઊભી થાય એમાં શંકા જ નથી. માટે તો હવે શું, કેમ બોલતા અચકાય છે? સુનિપીએ પૂછ્યું. સર્વશક્તિમાન ઈશ્વરનું તપ કરી હું એમને પ્રસન્ન કરવાનો, ધ્રુવે જવાબ દીધો. રાણી ધ્રુવને માથી હાથ ફેરવતી બોલી, વત્સ, તું તો હજુ બાળક છે, તારે તો ખાવા પીવાનું અને ખેલવાનું જ હોય, તારાથી તપ કેમ થઈ શકે? બેટા, હું તને કદી દૂભવું છું માટે એવી ગાંડી વાત જવા દે. ધ્રુવ માતાને સમજાવવા લાગ્યો, માં, મારી વાત ગાંડી નથી, ભક્ત વત્સલ ભગવાન જરૂર મારા મનોરથ પૂરા કરશે. માતા, તારી કુખે જન્મ ધારણ કર્યો છે તે અમથો નહીં, તારા પર મને અપાર પ્રેમ છે અને મારે સૌને બતાવવું છે કે મારી અપરમાના પેટે જન્મ લીધા વગર પણ હું રાજ ભોગવી શકું છું. મને જસ મળશે અને મારી ઈચ્છા ફરીભૂત થશે તો મારી સાથે તારું પણ નામ અમર થઈ જશે અને મારી ઈચ્છા પૂરી નહીં જ થાય તો મારા તને આ છેલ્લા પ્રણામ છે. એ ભયંકર અપમાનથી મારું હૈયું ભડભડ ભરી રહ્યું છે. જ્યાં વગર અગ્નિએ હું શેકાઈ જાઉં છું ત્યાં મારી ઈચ્છા પાર નહીં જ પડે તો પ્રયત્નમાં ખપી જઈ મારો દેહ પાડવામાં મને જરાય ખેદ નહીં થાય. હું આવું અપમાન ભરેલું જીવતર હવે જીવી શકતો નથી, માટે મારી ભલી થઈને મને રજા આપ. મારી આશા પાર પડે એવા મને આશીર્વાદ દે. મારો નિશ્ચય છેવટનો છે, એમાંથી હું કદી ચરી શકું એમ નથી. પુત્રની આ વાત સાંભળી સુનિતિ તો હબકી જ ગઈ, એ કાનમાં આંગળીઓ નાખી ગઈ. પુત્રના આ વેણ એનાથી સાંભળ્યા જતા ન હતા, પણ એ બિચારી બીજું શું કરે, એની બધી મહેનત નિષ્ફળ નીવડી. ધ્રુવને ખૂબ ખૂબ સમજાવ્યો પણ એ જરાય ચરે એમ લાગ્યું નહીં. છેવટે રાણી વચ્ચે પડીને બોલી, બેટા, હું તારા બાપની આગળ જાઉં છું અને તારા અડગ નિશ્ચયની વાત કરું છું. એમને ખોરો પાથરીને આજીજી કરીશ, કદાચ એ માનશે અને તને ખોરે બેસાડશે. બેટા, તેટલો વખત લગી ધીરજ કર. ધ્રુવ ના પાડતો બોલ્યો, માતા, ભરી સભામાં મારું અપમાન થયું, એ નબળા મનના મારા પિતાએ જોયા કર્યું. બાળકને આફત અને દુઃખની વેરાએ મા બાપનો આશરો હોય છે, તેને બદલે બાપે પોતે જ ઘોર અપમાન થવા દીધું. હવે એમની આગળ તું ખોરો પાથરવા જાય, એમની દયાની મારે માટે તું ભીખ માંગે? માં, માં, તું મારા પિતા પાસે ન જઈશ, ભગવાનમાં ભરોસો રાખ, ફરી પાછા આપણે જરૂર મળીશું. ત્યાં લગી ભગવાનમાં જ શ્રદ્ધા રાખી તું રૂઢી રીતે રહેજે. માને જેમ તેમ દિલાસો દઈ ધ્રુવ ચાલી નીકળ્યો. બેટા, એમ ઘરે ઘરે અવાજે બોલતી અભાગણી રાણી પછાડ ખાઈ ધરણી પર ઢરી પડી. ખુલ્લે મોંએ એણે આક્રંદ કરવા માંડ્યું, એનો પ્રાણ જાણે શરીરથી વિખૂટો પડી ચાલ્યો જતો હોય એમ લાગ્યું. ધ્રુવને પણ માતાની સંતાપ ભરેલી દશા માટે કાંઈ જેવી તેવી ચિંતા નહોતી, પણ સર્વશક્તિમાન અનંત કોટી બ્રહ્માંડનો નાથ, અનાથોનો બેલી, રંકનો તારણહાર વિશ્વંભરનાથ અવશ્ય માતાની સંભાળ લેશે એમ મનમાં દઢ નિશ્ચય કરી એણે ઘોર જંગલનો રસ્તો લીધો. દૂર દૂર જ્યાં માણસ કે જીવજંતુની અવર જવર પણ ઓછી હોય એવા કોઈ એકાંત સ્થાનમાં જઈ પ્રભુની ભક્તિ કરવી એમ એણે નક્કી કર્યું હતું. દિવસો પસાર થઈ ગયા છે. ધ્રુવ એકાંત જંગલની શોધમાં આગળ ચાલ્યો જાય છે. એવામાં એક તપસ્વીના દર્શન થયા. એમની શાંત મુખમુદ્રા જોઈ ધ્રુવ નમી પડ્યો અને ચરણરજ માથે ચડાવી એ બોલ્યો, ગુરુદેવ વંદન, આશીર્વાદ બેટા, કોણ છે તું અને ક્યાં જાય છે? તપસ્વીએ પૂછ્યું. ધ્રુવે પોતાની ઓળખાણ આપી અને બધી વાત વિસ્તારથી કહી બતાવી. પછી તપ દ્વારા પ્રભુને પ્રસન્ન કરી આ જન્મમાં જ રાજ્ય મેળવવાની પોતાની ઈચ્છા પણ જાહેર કરી અને એવું કોઈ એકાંત સ્થળ શોધી આપવા વિનંતી કરી. ભગવાનને પ્રસન્ન કરવા શું કરવું એ પણ ધ્રુવજીએ પૂછ્યું. નાના દૂધમલ બાળકની આ અજબ જેવી વાત સાંભળી તપસ્વી તો આશ્ચર્યથી થંભી જ ગયા. તેમણે ધ્રુવને સમજાવી પાછો વારવા ખૂબ મહેનત કરી. તાપ કુંવર નહીં આણીએ રતિ, સુખ દુઃખનું કોઈ સરિગત નથી. હરિએ નિર્મ્યું તેમ જ હોય, કર્યા કરમ છોડાવે નહીં કોઈ. જય જય વૈકુંઠરાય. કે કારે વૃદ્ધિ હાણ છે, તેનો ન ધરો હર્ષ ને શોક. અણચિંત્યું જે આવી મળે, તેનો ધરો સંતોષ. સંતોષે કુંવર ઘેર પધારો, અપરમાના બોલ વિસારો. આવ કુંવર, તારા બાપને કહું રાજ્ય આપવું, તને માન સહું. જય જય વૈકુંઠરાય. પણ ધ્રુવ તો અડગ અને દઢ નિશ્ચયી હતો. એના નિર્ણયને એ કદી ફેરવે એમ નહોતો. એણે તપસ્વીને કહ્યું, સભામાં શું દેખાડીએ સૌ કોમાં વરી નાક, સભામાં ત્યારે સોંપશું મન પૂરાશે અભિલાષ. લાખેણો કરશે હરી, ત્યારે મંદિર આવીશ ફરી. તપ કરતા જો હરી નહીં મળે તો મુજ પ્રાણ તજીશ બહુ ભરે. જય જય વૈકુંઠરાય. તપસ્વીએ આ બાળકના મુખ પર કોઈક અવલૌકિક પ્રકારનું તેજ ચમકતું જોયું. એની તેજસ્વી મુખમુદ્રાથી એ ખૂબ પ્રસન્ન થયા. એમને લાગ્યું કે આ બાળક જરૂર ધાર્યું કામ પાર પાડે એવો છે. એટલે બોલ્યા, બેટા, જ્યારે તારી આટલી બધી ઈચ્છા છે ત્યારે હું તને રોકતો નથી. જા, મારા તને આશીર્વાદ છે. તું જરૂર તારા કાર્યમાં સફળ નીવડીશ. અહીંથી તું યમુના નદીના કિનારે ચાલ્યો જજે. ત્યાં મધુવન આવશે. ત્યાં તારે જોઈએ છે એવું રમણીય એકાંત સ્થાન મળી રહેશે. નદીનો કોઈ સુંદર ભેખડ ઉપર તારું આસન જમાવજે. પછી નાહી ધોઈ પવિત્ર બની વનફળનો થોડોક આહાર કરજે અને ઈશ્વરનું સ્વરૂપ હૈયામાં બરાબર ઉતારજે. કાનમાં અક્ષર કહું છું જે દ્વાદશ અક્ષર ભણજો તે. એમ બોલી તપસ્વીએ ધ્રુવને પ્રભુ સ્મરણનો ઓમ નમો ભગવતે વાસુદેવાય એ ગુરુમંત્ર આપ્યો અને ત્યાંથી ચાલતા થયા. ધ્રુવ તપસ્વીની સલાહથી ખૂબ આનંદ પામ્યો. એનામાં નવીન બળ અને નવી શક્તિ આવ્યા. એ મધુવનમાં ગયો. ત્યાંની રમણીય જગા જોઈ એને ખૂબ સંતોષ થયો. કાલિંદીના શામળા નીર એક પ્રકારનો મધુર સ્વ કરતા વાતાવરણમાં સંગીતનો નાદ રેલાવી રહ્યા હતા. પંખીઓ અત્યંત મીઠા સરોદથી એ જગાને વધારે મોહક બનાવતા હતા. નદી કાંઠે એક જગાએ મોટી શિલા પડેલી હતી. ધ્રુવે એ જગા પસંદ કરી અને પછી માત્ર એક કોપિન સિવાય બધા વસ્ત્રો ઉતારી નાખ્યા. ત્યારબાદ યમુનાજીના પાણીમાં ડૂબકી મારી સ્નાન કર્યું. પછી પૂર્વ તરફ મુખ કરી શિલા ઉપર પદ્માસન જમાવીને બેઠો અને તપસ્વીએ આપેલો મંત્ર એક ચિત્તે જપવા લાગ્યો. ધ્રુવનો તપ શરૂ થયું. ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રના રટણ સિવાય એ જગતની સૌ જંજાર ભૂલી ગયો. માન અપમાન શોક સંતાપ ચિંતા ઉદ્વેગ બધું એના હૈયામાંથી ઓસરી ગયું. એક પ્રભુ ભજન સિવાય એને કશાનું ભાન ન રહ્યું. શરૂઆતમાં થોડા દિવસ તો એક કંદમૂળ ખપ યોગા ખાઈ લેતો અને ઉપરથી નિર્મળ જળ પી લેતો, પરંતુ જેમ જેમ દિવસો જવા લાગ્યા તેમ તેમ એણે ખાવાનું ઘટાડી નાખ્યું. પહેલા દિવસમાં એકાદ વખત ખાઈ લેતો હતો, તે હવે બે ત્રણ ચાર પાંચ દિવસને આંતરે ખાવા લાગ્યો. ધીમે ધીમે એણે એટલું ખાવાનું પણ બંધ કર્યું અને કેવળ યમુનાજીના નીર જળનું અંજલિભર પાન કરી એક ચિત્તે પ્રભુ ભજન કરવા લાગ્યો. વળી વધારે દિવસો વહી ગયા અને એણે પાણી પીવાનું બંધ કરી દીધું. કેવર વાયુનું ભક્ષણ કરી આઠે પર ભગવાનનું ધ્યાન ધરવા લાગ્યો. પહેલાં એ પદ્માસન વાળીને તપ કરતો, પછીથી એણે ઊભા ઊભા તપ કરવા માંડ્યું અને છેવટે એક પગ પર ઊભા રહીને તપ કરવા લાગ્યો. ઓહો, ધન્ય છે મહામુનિવર જેવું તપ કરનાર ધ્રુવકુમારને. આટલો નાનકડો કિશોર હતો છતાં માત્ર એક પગે ઊભો રહીને કશું ખાતા પીતા વગર તપ અને ચિંતન કરવું એ કંઈ નાની સૂની વાત નથી. કરેલા કર્મનું ફળ મળ્યા વિના રહેતું નથી. જેવું વાવીએ તેવું લણાય છે તો પછી ધ્રુવજીના આકરા તપ નિષ્ફળ કેમ જાય? છ મહિના બાદ એક દિવસ ધ્રુવકુમાર સમાધિ લગાવીને બેઠો છે. દેહનું ભાન નથી, ચિત્ત પરમાત્માની ભક્તિમાં લીન છે. એ વખતે કોઈ દેવી પુરુષે એના માથે હાથ મૂક્યો. ધ્રુવને એ સ્પર્શ થતાં જ અજબ શાંતિ થઈ, શરીરમાં અવનવો ફેરફાર થયો. દેહનું ભાન આવ્યું, આંખ ઉગાડી એણે ઊંચું જોયું તો કોઈ દિવ્ય સ્વરૂપ નજરે પડ્યું. ધ્રુવે એમને પ્રણામ કર્યા અને હાથ જોડીને ઊભો રહ્યો. દેવી પુરુષે એને ઈચ્છા હોય તે વરદાન માંગવા આદેશ કર્યો. ધ્રુવના મનમાંથી વૈર ઈર્ષ્યા સંતાપ ક્રોધ મોહ મત્સર સૌ સરી પડ્યા હતા. સોનાને અગ્નિમાં તપાવવાથી જેમ અશુદ્ધ પદાર્થો જતા રહે છે અને સાચું સોનું બાકી રહે છે, તેવી જ રીતે ધ્રુવના હૃદયમાં આ તપશ્ચર્યાથી કેવળ પ્રેમ અને શાંતિ જ બાકી રહ્યા હતા. એ આવ્યો હતો રાજપાટ મેળવવા, પણ હવે એની એ બધી લાલસા જતી રહી હતી. એ સમજી ગયો હતો કે પરમાત્માની અને જ્ઞાનની પ્રાપ્તિ સિવાય બીજા બધા સુખો નાશવંત અને મિથ્યા છે. એણે હાથ જોડી કહ્યું, મહારાજ, પ્રભુના ચરણકમર વિશે મારી સદાકાર ભક્તિ રહે એ જ માગું છું. દેવી પુરુષે કહ્યું, તથાસ્તુ. ધ્રુવ બોલ્યો, પ્રભો, આપની કૃપા મને મળી તો હવે મળવાનું શું બાકી રહ્યું? મારે આપની ભક્તિ સિવાય બીજું કાંઈ ન જોઈએ. પેલા દેવી પુરુષ રાજી થઈને બોલ્યા, વત્સ, તું હમણાં તો તારા બાપને ત્યાં પાછો ફર. તું લાંબો વખત લગી રાજ્ય ભોગવીશ, પછી જ્યારે તારો અંતકાર આવે ત્યારે તું મારી પાસે આવજે. દેવી પુરુષ એમ કહીને અંતર ધ્યાન થયા. ધ્રુવ પોતાના બાપના રાજ્યમાં પાછો ફર્યો. આ બાજુ ધ્રુવ વનમાં તપશ્ચર્યા કરવા નીકળી ગયા. એ સમાચારથી રાજા ઉત્તનપાદ ઉપર એની પ્રજાએ તિરસ્કારની ઝાડીઓ વરસાવી. ચારે બાજુથી એને ફિટકાર મળવા લાગ્યો. રાજાને પોતાને ધ્રુવ કાંઈ ઓછો વાલો નહોતો, પરંતુ રાણી સુરુચિ આગળ એનું કશું ચાલ્યું નહીં અને એ અન્યાયની સામે ન થયો. આ વાત એના હૈયામાં ખૂબ ખૂંચવા લાગી હતી. પ્રજાનો ઉગ્ર ક્રોધ અને રાજાનો સંતાપ જોઈ પોતાના કડવા વેણ માટે સુરુચિને પણ પશ્ચાતાપ થવા લાગ્યો હતો. એણે ધ્રુવને શોધવા માટે ઘણી કોશિશ કરી, પરંતુ ગાઢ વનમાં આવડો છોકરો ક્યાંથી ચડે? એટલે નિરાશ થઈને રાજા આંસુ સારતો રહ્યો. સુનિધિના સંતાપનો પાર નહોતો. આખરે જ્યારે છ મહિના પછી ધ્રુવ પાછો ફર્યો ત્યારે ઉત્તાનપાદ રાજા અને રાણી સુનીતિ તથા આખી પ્રજા હરખ ઘેલી બની ગઈ. રાજાએ સામૈયું કાઢી વાજતે ગાજતે ધ્રુવને મહેલે આણ્યો. ધ્રુવે ખૂણામાં શરમથી મોં સંતાડી રાણી સુરુચિને ખોરી કાઢી અને એને પગે પડીને બોલ્યો, માં, મારી સગી માં કરતાં પણ તમારો તો મારા પર અનંત ગણો ઉપકાર છે. તમે ન હોત તો પ્રભુ ન મળત. માતા, તમારા રૂડા પ્રતાપે તો મારા ભવે ભવના બંધન છૂટી ગયા. તમારો જેટલો પાડ માનો એટલો ઓછો છે. રાણી સુરુચિ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. રાજાએ ધ્રુવનો રાજ્ય અભિષેક કર્યો. રાણી સુનીતિને રાજમાતાની પદવી માનભેર પાછી સોંપી. સુરુચિ પણ એમાં સંમત થઈ. રાજા તે પછી જંગલમાં તપ કરવા ચાલ્યો ગયો. ધ્રુવ રાજા થયો. એણે રાજ્યની સર્વસત્તા કુમાર ઉત્તમને માનભેર સોંપી. પણ એક વેરા શિકાર ખેલવા જતા ઉત્તમ જંગલી પશુઓનો ભોગ બની અકારે મૃત્યુ પામ્યો. ધ્રુવે લાંબો વખત સુધી પૃથ્વી ઉપર બહુ રૂઢી રીતે રાજ્ય કર્યું. તમે અંધારી રાત્રિએ કદી આકાશનું નિરીક્ષણ કર્યું છે? એમાં કેવા તેજસ્વી તારાઓના ઝુમખા નજરે પડે છે. એ બધા તારા ગગનમંડળમાં ફરતા રહે છે અને પોતાનું સ્થાન બદલતા રહે છે. પરંતુ ઉત્તર દિશામાં એક તારો એવો છે કે જે કદી પોતાનું સ્થાન છોડતો નથી. એ ધ્રુવના નામે ઓળખાય છે. જ્યાં સુધી એ તારો આકાશમંડળમાં બિરાજશે ત્યાં સુધી ધ્રુવની ભક્તિ કથા અમર બની રહેશે. કરોડો મનુષ્યો એને ભક્તિભાવથી વંદન કરતા રહેશે.